ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ते योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 30 ऑगस्ट 2015, श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 739। मोरबी महासुद नोम बुधवार 1953। मुनिश्री प्रत्ये भवाणीए पत्र मळ्यो हतो। अत्रे शुक्रवारे अमो थयुं छे, थोड़ा दिवस अत्रे स्थिति संभवे छे। नड़ियाथी अनुक्रमे कया क्षेत्र प्रत्ये विहार थवो संभवे छे तथा श्री देवकिरणादि मुनि क्या एकत्र थवानो संभव छे ते जणावानो बने तो जणावा कृपा करशो जी। द्रव्यथी, क्षेत्रथी, काळथी अने भावथी एम चारे प्रकारे अप्रतिबंधपणु आत्माए आत्मताए वर्तता निर्ग्रंथ ने कहूं छे ते विशेष अनुप्रेक्षा करवा योग्य छे। हाल क्या शास्त्र विचारवानो योग वर्ते छे ते जणावानो बने तो जणावानी कृपा करशो जी। देव किरणादि मुनियों ने नमस्कार प्राप्त थाय। मुनिश्री ऊपर आ पत्र लख्यो छे। पत्रनी अंदर कृपाळु देवे पोतानी स्थिति कही छे के वणियाथी ए मोरबी आव्या छे अने हजू मोरबीमां थोड़ा दिवस एमनी स्थिरता छे अने दरमियानमां मुनिओनो विहार नक्की थवानो छे ए अंगे एमने पूछा करावी छे। पण ए साथोसाथ परम कृपाळु देव मुनिओने केटलू दिशा दर्शन अने बोध दर्शन करावे छे। लख्यू छे के तमे कया क्षेत्र प्रत्ये तमारो विहार थशे અને અન્ય મુનિઓ તમને ક્યાં બધા એકત્ર થશો એ બને તો તમે જણાવશો। પછી એક વાક્ય મૂક્યું છે, આ બોધ વાક્ય છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું આત્મતાએ વર્તતા નિર્ગ્રંથને કહ્યું છે તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે। વિહારના તમે વિચાર કરતા હશો, ક્ષેત્ર સંબંધી વિચાર કરતા હશો, અહીંયા જવું, ત્યાં જવું, ક્યાં અનુકૂળતા છે, ક્યાં પ્રતિકૂળતા છે, કયું ક્ષેત્ર સારું છે વગેરે વગેરે, આનું કોઈ બીજું સૂચન ન કરતા તીર્થંકર પરમાત્માએ નિર્ગ્રંથપણે વર્તતા મુનિઓને જે અનુપ્રેક્ષા કરવાનો બોધ આપ્યો છે, આ કોઈ પણ આ બોધ સાધકને પણ એટલો જ લાગુ પડે છે। કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું આત્મતાએ વર્તતા નિર્ગ્રંથને કહ્યું છે. અને આત્મત્વની સાધના કરનારા સાધકને માટે પણ એ કહ્યું છે. અપૂર્વ અવસરની અંદર જ ગાથા આવી ગઈ. આપણને એમાં લખ્યું કે
પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવા વિચરમું ઉદયાધીન પણ વિત લોભ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
સાધના માર્ગની અંદર જગતના કોઈ પ્રતિબંધ સાધકને ન સંભવે. એમાં સાધકમાંથી મુનિપણામાં, મુનિપણામાંથી નિર્ગ્રંથપણામાં, ઉત્તરોત્તર જેની આત્મદશા વર્ધમાન થતી જાય છે એને આ બધા પ્રતિબંધ હટાવવાના છે. કૃપાળુદેવે મુનિઓને આગળના એક પત્રમાં લખ્યું હતું કે મુનિ, બે મોટા બંધન છે સંસારના, એક છે સ્વચ્છંદ અને બીજો છે પ્રતિબંધ. આ પ્રતિબંધ છે કે આના વિના મને ન ચાલે, આ મારે જોઈએ, આ જરૂરી છે. આવા અનેક પ્રકારની મિથ્યા માન્યતા. આત્મદ્રવ્ય સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, એ સ્વયંપૂર્ણ છે. એને એના સુખ માટે, એના આનંદ માટે, એની પૂર્ણતા માટે એને કોઈ અન્ય દ્રવ્યની સહાયતાની કોઈ અપેક્ષા નથી. આ જે કંઈ છે એ અત્યારે પોતે પામર થયો છે. પૂતગલના સહારે રહીને જીવ પામર થયો છે. સાધના એ જ કરવાની છે કે ઉત્તરોત્તર જળ દ્રવ્યનો આશ્રય જીવને ઘટતો જાય અને પોતાના ચેતન દ્રવ્ય ઉપર સ્વાવલંબી થઈને પોતાનું સુખ પોતામાં જ છે, પોતાનો આનંદ પોતામાં છે. સુખ અને આનંદ એ પોતાનો સ્વભાવ છે. કોઈ પ્રતિબંધ એને આમાં આડા ન આવે. પ્રતિબંધ છે ત્યાં સુધી રતિભાવ છે, વિભાવભાવ છે, રાગદ્વેષ છે, એ આશ્રવનું દ્વાર છે. અને આશ્રવ છે ત્યાં સુધી કર્મબંધની સ્થિતિ ચાલુ રહે છે. જેને મુક્તિ જોઈએ છે એને પ્રતિબંધને નિવારવા સિવાય છૂટકો નથી. કૃપાળુદેવ આ માર્ગ કહે છે, એ જે જિનેશ્વર ભગવાને કહ્યો છે એ માર્ગ એ અહીંયા મુનિઓને નિર્દેશ કરે છે. એક પત્રની અંદર એમણે આ વાતને ૫૭૦માં કૃપાળુદેવે લખ્યું છે. તમે અને બીજા મુમુક્ષુ જનના ચિત્ત સંબંધી દશા જાણી છે. પછી આ સિદ્ધાંત આપે છે. જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ્ય રાખી પ્રવૃત્તિ છે તો પણ સત્સંગ આદિને વિશે હજી અમને પણ પ્રતિબદ્ધ બુદ્ધિ રાખવાનું ચિત રહે છે. જ્ઞાની પુરુષે માર્ગનું સ્વરૂપ કહ્યું છે અપ્રતિબદ્ધ દશા. 194ના પત્રમાં મુનિશ્રીને પ્રશ્ન કર્યો છે, જીવને માર્ગ નથી મળ્યો એનું કારણ શું? તો કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ એને સમ્યક પ્રકારે ઓળખા નથી કે એમના ચરણને સમ્યક રીતે પ્રતીત્યા નથી. જે મુમુક્ષુ એને ઓળખે છે એની દશાને પામે છે. ભાવ અપ્રતિબદ્ધ જ્ઞાની પુરુષનું મોટામાં મોટું લક્ષણ એ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્યાંય રોકાય નહીં, ક્યાંય બંધાય નહીં. આ પ્રતિબદ્ધપણું છે. એ ક્યાંય એને ના આવે, એ માત્ર પોતાના આત્માને જ પ્રતિબદ્ધ છે. હી ઇઝ કમિટેડ ટુ હિમસેલ્ફ ઓનલી, his soul only and none else. Koina taraf eni pratibaddhata nathi. Avo enu asang swarup chhe. એ અસંગ સ્વરૂપને લક્ષમાં રાખીને જો પ્રતિબદ્ધપણું હોય તો અસંગતા સંભવે નહીં, સંગી વિના રહે નહીં. એટલી સરસ વાત, સૂક્ષ્મ પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ બહુ મહત્વની વાત છે. જીવને પણ આજે સંસારમાં એનું બંધનું કારણ શું છે તો એની આ પ્રતિબદ્ધતા છે. સ્વજન સંબંધી પ્રતિબદ્ધતા, દેહ સંબંધી પ્રતિબદ્ધતા, કુટુંબ સંબંધી પ્રતિબદ્ધતા અને વિચાર વિકલ્પ સંબંધી પ્રતિબદ્ધતા. 194માં કહ્યું આ બધા પ્રતિબંધના સ્વરૂપ છે. આપણે અહીંયા અહીંયા આટલી આટલી જગ્યાએ આવા આવા વિભાવના સ્વરૂપથી રોકાયેલા છે અને એ જ જીવની નિર્બળતા છે, એ જ પુરુષાર્થની અંદર એની અલ્પતા છે, એની ત્રુટિ છે, એની ઉણપ છે, એની ખામી છે. એ છોડી શકતો નથી, એ બહાર મૂકી શકતો નથી, એને ઓળંગી શકતો નથી. આ પ્રતિબંધપણું તીર્થંકર પરમાત્માએ આ કહ્યું છે. એટલે એ કહ્યું છે કે અહીંયા આત્માએ વર્તતા નિર્ગ્રંથને કહ્યું છે તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. આ પ્રતિબંધપણું અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. આ વાંચવાથી ન સમજાય, આ સાંભળવાથી ન સમજાય, આ કોઈ એવી પ્રકારનો બુદ્ધિનો વિષય નથી, અનુપ્રેક્ષાનો વિષય છે. અનુપ્રેક્ષા એટલે કોઈ એક તત્વ, એ તત્વ વિશે આપણી માન્યતાના હજારો વિકલ્પ હોય અને સત્પુરુષે એનું એક સ્વરૂપ કહ્યું હોય, એ સ્વરૂપને પકડવા માટે, એ સતને સાક્ષાત્કાર કરવા માટે, આત્મસાત કરવા માટે જીવે અનુપ્રેક્ષા કરવી ઘટે. અનુપ્રેક્ષા એ ધ્યાનસ્થ અવસ્થામાં થાય. એ જ્યારે અનુપ્રેક્ષા કરે છે ત્યારે એના બધા વિકલ્પોને જેમ જેમ વધારે પડતી અનુપ્રેક્ષા થાય છે તેમ તેમ એના વિકલ્પો શમી જાય છે, શાંત થાય છે, નિરસન થાય છે અને એને સર્વજ્ઞએ કહેલું તત્વ એ પ્રમાણભૂત થાય છે અને એને આત્મસાત થાય છે. સતની ઉપલબ્ધિ અનુપ્રેક્ષા વિના થઈ શકતી નથી. અનુપ્રેક્ષાને કૃપાળુ દેવે સાદો શબ્દ મૂક્યો છે અપૂર્વ અવસરની અંદર, અનન્ય ચિંતન. અતિશય શુદ્ધ સ્વભાવ જો અનન્ય ચિંતન. એ અનન્ય ચિંતન એવું કે એના જેવું કદી કોઈ ચિંતન પૂર્વે ક્યારે થયું નથી, કર્યું નથી. આવું ચિંતન કરવાથી જીવ અનેક સાથેના પોતાના જે રતિના, રાગના, ઈચ્છાના, સંબંધના આ બધા બંધનો છે એને તોડી શકે છે, એના વિકલ્પોને સમાવી શકે છે. અત્યારે જીવને સંગના કેટલા બધા વિકલ્પો છે, એ સંગના વિકલ્પની મર્યાદા એ ઓળંગી શકતો નથી અને એને કારણે થઈને એને આ વિકલ્પ મળતા નથી અને વિકલ્પ મળતા નથી એટલે આ નિર્ગ્રંથની બાબતની અંદર પણ આ મુશ્કેલી થઈ છે. એટલે કૃપાળુ દેવે બહુ સરસ એક શબ્દ પર એક વાક્ય મૂક્યું છે, એ લખે છે ચાતુર્માસ સંબંધી મુનિઓને ક્યાંથી વિકલ્પ હોય. આ અનુપ્રેક્ષા કરે તો સમજાય, આ હું બોલ્યો ને તમે સાંભળ્યોમાં કઈ ન ખબર પડે. ચાતુર્માસ સંબંધી મુનિઓને ક્યાંથી વિકલ્પ હોય. કેટલા વિકલ્પો અત્યારે ચાલે છે સાધુ સાધ્વી અને સંતો સમાગમને, ત્રણ ત્રણ વર્ષના ચાતુર્માસના વિકલ્પો નક્કી કરી નાખ્યા છે. નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે. નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે, તે છેડાનો સંબંધ નથી. કૃપાળુ દેવના વચનોની અંદર એટલી બધી અર્થ ગંભીરતા છે, એટલા બધા સર્વજ્ઞના બોધના સૂત્રો છે. એ ગ્રહસ્થને, સાધકને, મુનિઓને, નિર્ગ્રંથને એક એકને વિચારવા જેવા છે અને જે સ્ટેજે જે ઊભો છે તે સ્ટેજે એનો એનો માર્ગ મળે છે, એનું માર્ગદર્શન મળે છે અને ત્યાં એ માર્ગદર્શનમાં એ સર્વજ્ઞના સૂત્રો આપણી પાસે મૂકે કે જો ભાઈ આ દશા જો આવી હોય, નિર્ગ્રંથ આત્મતાએ તમે વર્તતા હો તો તમને અપ્રતિબંધપણું ઘટે નહીં. એટલે અપ્રતિબંધપણું જોઈએ, પ્રતિબંધ પ્રતિબદ્ધપણું ન ઘટે. કોઈ પણ બાબતથી તમે રોકાવ નહીં, એની અનુપ્રેક્ષા વિના આ વાત પકડાય નહીં. અને પોતે ક્યાં રોકાયેલો છે, કયા પરિબળથી બંધાયેલો છે, દ્રવ્યથી બંધાયેલો છે, ક્ષેત્રથી બંધાયેલો છે, કાળથી બંધાયેલો છે કે ભાવથી બંધાયેલો છે, એ પોતે અનુપ્રેક્ષા કરે ત્યારે એનું આ શુદ્ધિકરણનો યજ્ઞ ચાલે છે. એ શુદ્ધિકરણની અંદર ખ્યાલ આવે કે ઓહો, મને તો મારા કુટુંબી સાથેના મિસ્ટર એક્સ નામનું પાત્ર છે એની સાથે હું રોકાયેલો છું, બંધાયેલો છું. કોઈ સંતાન, કોઈ સ્વજન, કોઈ પરિજન કંઈ ન આવે તો છેલ્લે ખ્યાલ આવે કે શરીર સાથેનું મારું પ્રતિબંધ પણ કેટલું. હું દેહથી પર છું. આ શ્રદ્ધા, આ સિદ્ધાંત, આ તત્વ, આ દ્રષ્ટિ અને મારું એમાં રોકાવાપણું, બંધાવાપણું કેટલું. બધાને આખું સર્વસંગ પરિત્યાગ કરનાર પણ પોતાના શરીરમાં રોકાઈ જાય, દ્રવ્યમાં. એટલે મને આ જોઈએ, તે જોઈએ, મને આનો સહારો જોઈએ, મને આનો સહારો જોઈએ. દ્રવ્યમાં શિષ્ય, મકાન, અપાસરા, ગચ્છ, આ બધા દ્રવ્યના પ્રતિબંધ છે. અરે, જેણે સર્વસંગ પરિત્યાગ કર્યો એને કોઈ પણ પ્રકારનો સંગ છે એ દ્રવ્યથી સંગ છે, એ પણ પ્રતિબંધ છે. ક્ષેત્રનો સંગ, આ ક્ષેત્રમાં આપણો પ્રભાવ છે, અહીંયા આપણી અનુકૂળતા છે, અહીંયા આપણા પ્રશંસકો છે, અહીંયા આપણી જય પતાકા ચાલે એટલે ત્યાં જવું, બીજે ન જવું, કોઈ વાત દિસતી નથી. સાધકની અવસ્થામાં જ્યારે આત્માને કેન્દ્રમાં રાખો, આત્મતા એ વર્તતા પુરુષની વાત છે કે આત્માને કેન્દ્રમાં રાખો, આત્માની સ્વરૂપ શું છે એનો વિચાર કરો તો કેટલું એ સ્વાયત્ત સ્વરૂપ છે, કેટલું અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત સામર્થ્ય, અનંત વીર્ય યુક્ત એ સ્વરૂપ છે. એની અંદર કોઈની લાચારી, કોઈની મજબૂરી, કોઈનો આશ્રય, કોઈનું અવલંબન, એને કોઈ અવકાશ છે ખરો? અદ્ભુત વાત મૂકે, ક્ષેત્રનું ન હોય, કાળનું ન હોય અને અન્ય ભાવનું પણ ન હોય. પોતાના શુદ્ધ ભાવ સિવાય કોઈ ભાવનો એને પ્રતિબંધ હોઈ શકે નહીં. અને એ વાત ત્યારે જ આપણને પકડાય જો અનુપ્રેક્ષા આપણે કરી શકતા હોય તો. મુશ્કેલી એ છે કે આપણો વિચાર બહુ સુપરફ્લુઅસ લેવલ ઉપર ચાલે, સપાટી ઉપર જ વિસ્તાર વિચાર ચાલે, અને આપણો વિચાર આપણી અનુકૂળતા સુધી જ ચાલે. એનાથી જે કંઈ પ્રતિબંધ આવતો હોય તો એ આપણો વિચાર આગળ ન વધે, અનન્ય ચિંતનમાં આપણે ન જઈએ. વિજયાદશમીની અંદર રાજવીઓ માટે એક પ્રકારનો શાસ્ત્રમાં શબ્દ વાઇપો છે કે એ દિવસે એને સીમોલ્લંઘન કરવું, એ રાજા છે, એને રાજ્યનો વિસ્તાર કરવાનો છે. એ સીમાડાથી જો બંધાયેલો હોય તો એ પોતે એનાથી બહાર ન જઈ શકે, સીમોલ્લંઘન. એમ આ જીવે આ બધા પોતાના પ્રતિબંધથી, જે એની સીમાઓથી બંધાયેલો છે, એમાં એને સીમોલ્લંઘન કરવાનું છે. ખુદીને છલાંગ લગાવીને એને આ બધા પ્રતિબંધની બહાર નીકળવાનું છે. એ અનુપ્રેક્ષા વિના એ બળ જીવની અંદર આવી ન શકે. અનુપ્રેક્ષાથી સત્યની ઉપલબ્ધિ પણ થાય અને બળની પ્રાપ્તિ થાય. એની અંદર ટકવા માટેનો પુરુષાર્થ જાગે છે. એટલે ધ્યાન, અનુપ્રેક્ષા, સાધુઓને અનુપ્રેક્ષા એ મુખ્ય કહ્યું. અનુપ્રેક્ષા તૂટે તો સ્વાધ્યાય કરો, એ અનુપ્રેક્ષાને સાંધવા માટે કરો. તમારે જે કરવાનું છે એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એ આત્મ સ્વરૂપની અનુપ્રેક્ષા કરો, એમાં બંધની અનુપ્રેક્ષા કરો. અહીંયા વાત મૂકીને પછી ક્યાં ક્યાં શાસ્ત્રો વિચારવાના છે, યોગ વર્તે છે, કૃપાળુદેવ વારંવાર માર્ગદર્શન આપતા હોય છે. કોઈ શાસ્ત્ર હોય તો કે હવે આ તમે છોડી દો, હવે આ વાંચો, ક્યાંક વૈરાગ્યને વાંચો, ક્યાંક તત્વને વાંચો, એમ સમયે સમયે મુનિઓને માર્ગદર્શન કરતા રહેશ. અહીંયા વાત એક જ માત્ર આવી, અપ્રતિબંધપણું. જીવને અપ્રતિબંધપણું જોઈએ અને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે જોઈએ. પત્રાંક 740, મોરબી મહાસુદ નોમ, બુધવાર 1953. અંબાલાલ ભાઈ ઉપરનો પત્ર છે. આત્મસિદ્ધિ વિચારતા આત્મા સંબંધી કંઈ પણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ તે લખવાનું થાય તો લખશો. કોઈ પુરુષ પોતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે, તેના સમાગમમાં આવવા ઈચ્છતા જીવોને તે પદ્ધતિના અવલોકનથી જેવો સદાચાર તથા સંયમનો લાભ થાય છે, તેવો લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ ઘણું કરીને થતો નથી, તે લક્ષ રાખવા યોગ્ય છે. અંબાલાલભાઈને સત્સમાગમ માટેની આ એક હિંટ છે કે સત્પુરુષ જો આપણને મળ્યા હોય તો એકમાત્ર લક્ષ અને આપણું કામ આપણે બધા સંગ છોડી અને એના સત્સમાગમમાં રહીએ. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. અહીંયા કહે છે, પેલી લીટીમાં વાત જરા ગંભીર છે કે આત્મસિદ્ધિ વિચારતા આત્મા સંબંધી કંઈ પણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ. વાંચવી છે આત્મસિદ્ધિ, ભણવી છે આત્મસિદ્ધિ, વિચારવી છે આત્મસિદ્ધિ. એ આત્મસિદ્ધિના શબ્દો, એનો રાગ, એની જુદી જુદી રાગીણી, એના તાલ, એની સ્વરપ્રિયતા, એમાં જ ઉપયોગની ધારા છે કે એમાં આત્માની અનુપ્રેક્ષા ચાલે છે કે એક એક ગાથા, એક એક શબ્દ એ આત્માનું સ્વરૂપ સમજાય છે, આત્મા તરફ લક્ષ જાય છે, આત્માની કાંઈ ઓળખાણ થાય છે, આત્માનો કોઈ પરિચય થાય છે. છ પદ પ્રકારે આત્માનું સ્વરૂપ એમાં કહ્યું છે, તો એ છ માંથી એ કોઈ પણ પદ વિશેનું આત્માની સ્પષ્ટતા કંઈ થાય છે. અરૂપી છે, તત્વ અમૂર્ત છે, અદ્રશ્ય છે, એ રૂપી તો નથી કે દેખાડી શકાય, માત્ર અનુપ્રેક્ષા વિના પ્રાપ્ત ન થઈ શકે એવું આત્મતત્વ છે. તો અનુપ્રેક્ષા થાય છે આત્મા સંબંધી, અને સામાન્ય સંજોગોમાં તો ન થાય, છાપો વાંચતા ન થાય, ટીવી જોતા ન થાય, પણ આત્મસિદ્ધિ વિચારતા થાય છે. પ્રશ્ન ઘણો વેધક છે. સામાન્ય છાપો વાંચતા નહીં થાય, ન થાય, બરાબર છે, પણ આત્મસિદ્ધિ વિચારો છો ત્યારે કંઈ આત્મા સંબંધી અનુપ્રેક્ષા વર્તે છે કે જે જે ગાથાઓ ચાલે છે એ બધી આત્માની ઓળખ, આત્માનું સ્વરૂપ, આત્માની આરાધના અને આત્માની સિદ્ધિ, એ આખું શાસ્ત્ર આત્માના અસ્તિત્વથી માંડી એના સિદ્ધત્વ સુધીનું આ શાસ્ત્ર કૃપાળુદેવે એની ગાથાઓની અંદર એની ઉત્તરોત્તર શુદ્ધ અવસ્થા બતાવી છે. એમાંની ક્યાંય એકેય અવસ્થા આપણને સ્પર્શે છે ખરી, અને એ આપણી અનુપ્રેક્ષામાં આવે છે આત્માની. એટલે આપણે દેહભાવથી ઉપર ઉઠીને આત્મભાવમાં ગયા. ઘણો વિચારનો પ્રશ્ન. જૈન ધર્મમાં સાધનાની પદ્ધતિઓ છે, યોગ માર્ગ છે, અને યોગની અંદર આ અનુપ્રેક્ષાનો યોગ. કાર્તિકેય સ્વામીએ 12 ભાવનાઓ જે તીર્થંકરોએ કહી છે એને દ્વાદશ અનુપ્રેક્ષા એવો શબ્દ મૂક્યો. જ્યાં સુધી 12 ભાવના એટલે સમસ્ત લોકાલોકનું સ્વરૂપ અને આત્માનું, જેમ 9 તત્વમાં જીવથી મોક્ષ સુધીની તમામ અવસ્થાઓ ગ્રંથિત થયેલી છે, એમાં 12 ભાવનાની અંદર બહુ વિગતવાર એ તમામ અવસ્થા, સંસાર, જીવ, બંધ અને મોક્ષ, એ બધી જ વસ્તુ એમાં સમાવિષ્ટ કરી છે. વિચારવા માટે થોડો વિચારથી વિસ્તારથી વિચાર છે, પણ એની અંદર એ જો અનુપ્રેક્ષાના રૂપમાં ન થાય તો એમાંથી જે ફલિત થતો ભાવ કે સંસાર અસાર છે, સંસાર અનિત્ય છે, સંસાર અસરણ છે, જીવ એકલો જ છે, જીવ સિવાયનું એના સંગ બધા જે કાંઈ છે એ બધા સંયોગો અન્ય છે, આવી અન્યત્વ ભાવના, એક આત્મતત્વ સિવાય તમામ અનાત્મા એ અન્ય છે, તે મારા નથી, હું એનો નથી, જીવ એકલો સંસારમાં પરિભ્રમણ કરે છે, સંસારના સુખ દુઃખ એકલો ભોગવે છે, ગતિ આ ગતિના બંધ એકલો કરે છે, એમાં એનું આ આશ્રવનું સ્વરૂપ સંસારનો પ્રવાહ એનામાં પ્રવેશ કરે છે, એ આશ્રવના સ્વરૂપ સંવરનું સ્વરૂપ નિર્જરાનું સ્વરૂપ એ પ્રવેશ કર્યો છે, એની શુદ્ધતા કરવા માટે એને ધર્મભાવના અને ધર્મબોધિ આવતા એ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. બારે બાર ભાવના જ્યારે આત્મસાત થાય ત્યારે એને મુક્તિનો માર્ગ મળ્યો. કૃપાળુ દેવે તો કેવો સરસ શબ્દ વાપર્યો છે કે તીર્થંકરો પણ આ બાર ભાવનાની અનુપ્રેક્ષા કરીને સિદ્ધત્વને પામ્યા, ભાવના યોગમાં લખ્યું છે. તીર્થંકરો પણ આ ભાવના ભાવીને એ સિદ્ધત્વને પામ્યા. એવી અનુપ્રેક્ષાનો જોર છે. અનુપ્રેક્ષા સતની પ્રાપ્તિ કરાવે છે, અનુપ્રેક્ષા ભ્રાંતિ છેદે છે, અનુપ્રેક્ષા આપણી ભ્રમણાનો નાશ કરે છે, અનુપ્રેક્ષા આપણા જીવનમાં સત્યનો પ્રકાશ કરે છે. આ જે તિમિર અંધકાર છે, જે અજ્ઞાનનો, એ અજ્ઞાનનો અંધકાર ચીરીને જ્ઞાનના પ્રકાશ તરફ જાય છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, એ અનુપ્રેક્ષા પહેલાં બોલવાનું સૂત્ર છે કે હું અનુપ્રેક્ષા કરું છું, હે પ્રભુ આ મહાતિમિર અંધકાર જે છે અજ્ઞાનનો, એમાંથી મને તું જ્ઞાન તરફ લઈ જાજે. અનુપ્રેક્ષાનું એક એક પગથિયું એને જ્ઞાન પ્રકાશ આપે છે, એટલે સત્યની ઉપલબ્ધિ થાય છે, સત્યનો પ્રકાશ થાય છે. અને એ વાતને કૃપાળુ દેવે મોક્ષના જે ઉપાય બતાવ્યા એમાં પહેલો ઉપાય બતાવ્યો, કર્મ ભાવ અજ્ઞાન છે મોક્ષ ભાવ નિજ વાસ, અંધકાર અજ્ઞાન સં નાશે જ્ઞાન પ્રકાશ. આ જ્ઞાનનો પ્રકાશ થાય એટલે અંધકાર ટળી જાય. આમ કર્મ ભાવ છે એ અજ્ઞાન છે, બાહ્ય ભાવ છે, જગત સાથેનો ભાવ છે, અને મોક્ષ ભાવ છે એ નિજવાસ છે, અંતર્મુક્તાનો ભાવ છે, એ પ્રકાશ આપે છે. પરંતુ અંધકાર ટળે અને પ્રકાશ થાય એની એક જ વાસ્તા અંતર્મુક્તા. નિજવાસ કર્યા સિવાય આ પ્રકાશની પ્રાપ્તિ ઉપલબ્ધિ ન થાય. અને નિજવાસ જેને કરવો છે, અંતર્મુક્તામાં જેને જવું છે, એને અનુપ્રેક્ષામાં જવું પડે. ધ્યાનની સાધના ઘણીવાર ઘણાને કઠિન લાગે છે, વિકલ્પમાં ગૂંચાઈ જાય છે. અનુપ્રેક્ષામાં કોઈ દિવસ એ આડોઅવળો ન જાય. અનુપ્રેક્ષા એક તત્વની વિચારણા કરવાની છે, એક સૂત્ર પકડવાનું છે, સત્પુરુષનું, જ્ઞાનીનું, સર્વજ્ઞનું એક સૂત્ર પકડવાનું, અને સૂત્ર ઉપર પોતાના જેટલા વિકલ્પ ચાલે એ વિકલ્પ એનો વિચાર કરવાનો, અનન્ય ચિંતન કરવાનું, જ્ઞાનીના બોધથી, જ્ઞાનીના ઉપદેશથી, અને અંદર પોતાની શું અનુભૂતિ થાય છે એનાથી કરવાની. અંદરનો જવાબ જે મળશે એ હંમેશા સાચો મળશે. એમ કરતાં કરતાં ભ્રાંતિનું નિરસન થશે, વહેમ નીકળી જશે, સંશય છેદાઈ જશે, શંકાઓ શમી જશે, અને અંદરથી પોતાને સત્યની ઉપલબ્ધિ થશે. આ અનુપ્રેક્ષા એ જબરજસ્ત પ્રયોગ છે, ધ્યાન કરતાં પણ ચડિયાતો છે. ધ્યાનમાં ક્યારેક જીવ ગોથા ખાતો વયો જાય અંદર, અનુપ્રેક્ષાની અંદર એ સત્પુરુષનું સૂત્ર છોડે નહીં. પછી જેટલે સુધી એની યાત્રા થાય ત્યાં સુધી જાય, પણ યા તો જેટલા ડગલા ભર્યા એ લાભમાં જ લેખું છે એનું, એમાં એને ફાયદો ય ફાયદો જ છે અનુપ્રેક્ષા કરવાનો. જેમ ભાવનાની અનુપ્રેક્ષા કરો એમ લાભ જ છે. સંસારની અનિત્યતા જ સમજાય, ક્યારેય સંસાર પ્રત્યેનો પ્રેમ ન થાય, મોહ ન થાય, મોહની ધારા તૂટે જો અનુપ્રેક્ષા થાય તો. એકત્વની ભાવના થાય તો અસંગતાની ભાવના દ્રઢ થયા વિના રહે નહીં જો એકત્વની ભાવના કરીએ. તેમાં જેમ કહ્યું છે એક એક વસ્તુ જીવની, તો એ છે અન્યત્વની ભાવના કરો એટલે મોહની ધારા તૂટે. એ મોહ અજ્ઞાત્વના રે રે જીવ વિચાર એમ જ સદા. તો મારું કશું જ નથી, કોઈ નથી મારા, શરીરથી માંડી અને સમસ્ત સંસાર પર છે. આ અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષાનું બળ એ આત્મબળ જગાવે છે, એ પોતાનું સ્વતંત્ર શક્તિનું બળ જગાવે છે. તો અહીંયા એ અનુપ્રેક્ષા આત્મસિદ્ધિ વિચારતા, આત્મા સંબંધી અનુપ્રેક્ષાનો વિષય આપી દીધો, આત્મા સંબંધી. જ્યારે આત્મસિદ્ધિની ગાથાઓ લેવાય, 5-25 ગાથા લેવાય, ઓછી લેવાય, એક ભાગ લેવાય, અધવચ્ચેથી લેવાય, જે ગાથા સ્મરણમાં આવે એ લેવાય, જે આપણને ઉલ્લાસ આપે એ લેવાય, પણ લેતી વખતે એ અનુપ્રેક્ષાનું સ્વરૂપ બનવું જોઈએ. અને એ અનુપ્રેક્ષાનો વિષય સૂત્ર આત્મા હોવો જોઈએ. જે ગાથા છે એને આત્મા સાથે કંઈ સંબંધ છે કે નહીં, એથી આત્માની સ્પષ્ટતા, સ્વરૂપની સ્પષ્ટતા થાય. જે સ્વરૂપ અવાચ્ય છે એ વાચ્ય અનુભૂત થાય છે, જે અગમ્ય છે એ સુગમ્ય થાય છે. આ આત્મસિદ્ધિની આખી ચમત્કારિકપણું છે. જેટલી ગાથા જેટલી વાર બોલાય એટલું ઓછું. પ્રભુશ્રી એમ કે 1000 વાર બોલતો ઓછું છે અને 1,00,000 વાર બોલતો ઓછું છે. કારણ કે તને સંપૂર્ણ પ્રાપ્તિ થશે ત્યારે આત્મસિદ્ધિ સમાપ્ત થશે, પછી તારે બોલવા પણ કંઈ રહેશે જ નહીં. જ્યારે આત્માની પૂર્ણ અનુભૂતિ થશે ત્યારે શબ્દો સમાઈ જશે. આવું જબરજસ્ત એમાં કૃપાળુ દેવના એ ગાથાથી જ કહે છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. એમ કોઈ પણ સાધક જીવ પણ અનુપ્રેક્ષા કરતા કરતા એને જે આત્મ સ્વરૂપની પ્રતીતિ થશે, એને એમ થશે કે તમામ જ્ઞાનીનો નિશ્ચય આત્મા સંબંધી આ સમાઈ જાય છે. અને સમાઈ જાય છે ત્યારે મૌન સિવાય બીજી કોઈ, સહજ સમાધિ સિવાય બીજી કોઈ અવસ્થા થતી નથી. આ આત્મસિદ્ધિનું સ્વાભાવિક પરિણામ છે. એ વિચારતા વિચારતા પોતામાં સમાઈ ગયો, સહજ સમાધિ. એની અંદર વાત મૂકી છે. 740ની વાત ચાલી છે, પછીના પત્રની વાત થોડી વિશેષ વિગતમાં લેવાય એવી છે. અત્યારે સમયની મર્યાદા છે, આપણે અહીંયા વાતને પૂરી કરીશું.